समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां निजरा अधिकारमां गाथा 200 सुधी स्वाध्याय आपणे कर्यो छे। हवे अहींया कहे छे के जे जीव परद्रव्यमां आसक्त एटले के रागी छे, परद्रव्यमां आसक्त छे, रागी छे अने सम्यक दृष्टिपणानुं अभिमान करे छे, हुं सम्यक दृष्टि छुं एवुं एने अभिमान छे अने परद्रव्य प्रत्येनो राग हजी एने गयो नथी, एमां आसक्त छे, एवो रागी छे, ते सम्यक दृष्टि छे ज नहीं, એ વૃથા અભિમાન કરે છે, નકામો અભિમાન કરે છે, એવા અર્થનું કળશરૂપ કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે। કળશ 137 સમ્યક દ્રષ્ટિ સ્વયમયમહં જાતુ બંધો ન મે સ્યાત ઉત્તાન ઉપલક વંદના રાગીણોચરંતુ આલંબંતા સમિતિ પરતા તે યતો ત્યાપી પાપા આત્મ અનાત્મ અવગમ વિરહાત સંતિ સમ્યક્વ કૃતાઃ। કળશ 137 ના અર્થમાં અહીંયા કહે છે કે અયમ અહમ સ્વયં સમ્યક દ્રષ્ટિ મે જાતુ બંધ ન સ્યાત, એટલે કે આ હું પોતે સમ્યક દ્રષ્ટિ છું, મને કદી બંધ થતો નથી, કારણ કે શાસ્ત્રમાં સમ્યક દ્રષ્ટિને બંધ કહ્યો નથી। ઇતિ ઉત્તાન ઉત્પુલક વંદનાહા, એમ માનીને જેમનું મુખ ગર્વથી ઊંચું તથા પુલકિત રોમાંચિત થયું છે, એવા રાગીણ એટલે રાગી જીવો, પરદ્રવ્ય પ્રત્યે રાગ વેશ મોહ ભાવવાળા જીવો, અપી આચરંતુ સમિતિ પરતા આલંબનતા, એટલે ભલે મહાવ્રત આદિનું આચરણ કરો તથા સમિતિની ઉત્કૃષ્ટતાનું આલંબન કરો, એટલે કે મહાવ્રત આદિનું પણ આચરણ હોય અને સમિતિ ઉત્કૃષ્ટપણે પાળતા હોય, અદ્યપી તે પાપાહા, તો પણ હજુ તેઓ પાપી મિથ્યા દ્રષ્ટિ જ છે। યત આત્મનાત્મ અવગમ વિરાત સમ્યક્ત્વ રિક્તાઃ સંતિ, કારણ કે આત્મા અને અનાત્માના જ્ઞાનથી રહિત હોવાથી તેઓ સમ્યક્ત્વથી રહિત છે। શું કહ્યું કે હું પોતે સમ્યક દ્રષ્ટિ છું, મને કદી બંધ થતો નથી, કારણ કે શાસ્ત્રમાં સમ્યક દ્રષ્ટિને બંધ કયો નથી, એમ માનીને જેમનું મુખ ગર્વથી ઊંચું તથા પુલકિત રોમાંચિત થયું છે, એવા રાગી જીવો, કેવો રાગી જીવ, જેને પરદ્રવ્ય પ્રત્યે રાગ દ્વેષ મોહના ભાવ છે અને એમ માને છે કે હું સમ્યક દ્રષ્ટિ છું, મને કદી બંધ થતો નથી, કેમ કે શાસ્ત્રમાં તો એમ કહ્યું છે કે સમ્યક દ્રષ્ટિને બંધ નથી, એટલે મને સમ્યક દ્રષ્ટિને બંધ નથી, એવું માની અને પોતે અહંકારમાં રહ્યો છે, એનું મુખ ગર્વથી ઊંચું તથા પુલકિત રોમાંચિત થયું છે, એવો રાગી કે ખરેખર તો પરદ્રવ્ય પ્રત્યે રાગ દ્વેષ મોહ ભાવ વાળો છે, એવો એ જીવ ભલે પછી મહાવ્રત આદિનું આચરણ કરતો હોય તથા સમિતિનું આલંબન એને હોય, પાંચ સમિતિ ઉત્કૃષ્ટપણે એ પાળતો હોય, તો પણ હજુ એ પાપી છે. કારણ કે આત્મા અને અનાત્માના જ્ઞાનથી રહિત હોવાથી કે સમ્યક્ત્વથી રહિત છે. સમ્યક્ત્વથી રહિત શા માટે છે? તો કે એને આત્મા અને અનાત્મા, આત્મા અને આત્માથી બીજું બધું પર જુદું જે આત્મા નથી તે શું છે એવું એને ભેદ જ્ઞાન નથી. આત્મા અને અનાત્માનું જ્ઞાન નથી એટલે એને ભેદ જ્ઞાન નથી, અને એવો ભેદ જ્ઞાનથી વંચિત સમ્યક્ત્વથી રહિત છે. અનુભવ સહિત પોતાના સ્વરૂપના લક્ષ્ય ભેદ જ્ઞાન જે કરે છે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન અને અલૌકિક આનંદનું વેદન હોય છે. એવો સમ્યક દ્રષ્ટિ જીવ આત્મા અને અનાત્મા શું છે, પોતે ભગવાન આત્મા, પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ અને તેથી બીજું બધું પર શું છે એ સ્પષ્ટ જાણે છે, અને એની દ્રષ્ટિ એવું જાણ્યા પછીથી આત્મા તરફ જ રહે છે, દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે, કેમ કે આત્માને એને બરાબર જાણી લીધો છે તેથી તેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે. પણ જેને આત્મા અને અનાત્માનું જ્ઞાન નથી એવો મિથ્યા દ્રષ્ટિ એ કદાચ મહાવ્રત આદિનું આચરણ કરતો હોય, પાંચ મહાવ્રત પાળતો હોય અને બરાબર પાંચ સમિતિ પણ ઉત્કૃષ્ટપણે પાળતો હોય, તો પણ એ મિથ્યા દ્રષ્ટિ જ છે. એને ભલે મનમાં એમ હોય, એને મનમાં અભિમાન હોય કે હું સમ્યક દ્રષ્ટિ છું, હું મહાવ્રત પાળું છું, મારે પાંચ સમિતિ બરાબર છે, એમ ભલે એને હોય અને એ મિથ્યા માન્યતામાં કદાચ એમ પણ માનતો હોય કે હું સમ્યક દ્રષ્ટિ છું એટલે મને તો બંધ થતો જ નથી, તો એવો એ મિથ્યા દ્રષ્ટિ ખરેખર સમ્યક્ત્વથી રહિત છે. ભાવાર્થમાં પંડિતજીએ ખૂબ વિસ્તાર કર્યો છે અને સરળ શબ્દોમાં ખૂબ સમજ આપી છે. ભાવાર્થમાં અહીંયા પંડિતજી કહે છે કે પરદ્રવ્ય પ્રત્યે રાગ હોવા છતાં જે જીવ હું સમ્યક દ્રષ્ટિ છું, મને બંધ થતો નથી એમ માને છે તેને સમ્યક્ત્વ કેવું? સમ્યક દ્રષ્ટિ છું ને મને બંધ નથી એમ એ માને, પણ હજી એનું લક્ષ્ય તો પરદ્રવ્ય પ્રત્યે છે અને પરદ્રવ્ય પ્રત્યે એને રાગ છે, પરદ્રવ્ય પ્રત્યેનો રાગ હજી ગયો નથી, પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું નથી માટે પરદ્રવ્ય પ્રત્યે રૂચિ ખાય છે. જેને પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું છે એને પરદ્રવ્યની રૂચિ હોતી નથી. પરદ્રવ્યનું એ જ્ઞાન કરે પણ પરદ્રવ્ય સાથે એને આત્મીયતા ન થાય, એમાં એને રૂચિ ન થાય, એમાં એને ઇષ્ટપણું અનિષ્ટપણું ન ભાસે, પરદ્રવ્ય પ્રત્યેનો રાગ એ દર્શાવે છે કે એને સ્વરૂપ પ્રત્યેની રૂચિ નથી. જેને સ્વરૂપની રૂચિ છે એને પરની રૂચિ હોય નહીં, જેને પરની રૂચિ છે એને સ્વરૂપનું મહાત્મા આવ્યું નથી. એટલે પરદ્રવ્ય પ્રત્યે રાગ હોવા છતાં જે જીવ એમ માને કે હું સમ્યક દ્રષ્ટિ છું અને સમ્યક દ્રષ્ટિ છું એટલે શાસ્ત્રમાં કહ્યું છે તે પ્રમાણે મને બંધ થતો નથી, તો પંડિતજી કહે છે કે એવા માનવા વાળાને સમ્યક્ત્વ કેવું? એને સમ્યક્ત્વ હોય જ નહીં. તે વ્રત સમિતિ પાળે તો પણ સ્વ પરનું જ્ઞાન નહીં હોવાથી તે પાપી જ છે, પોતાને બંધ નથી થતો એમ માનીને સ્વચ્છંદે પ્રવર્તે તે વળી સમ્યક દ્રષ્ટિ કેવો? મને સમ્યક દર્શન છે અને મને બંધ પડતો નથી એમ માનીને પોતે સ્વચ્છંદે પ્રવર્તે છે, સ્વચ્છંદે પ્રવર્તે છે અને સાથે કદાચ એને વ્રત હોય, સમિતિ હોય, તો પણ એવા સ્વચ્છંદે પ્રવર્તા રાગીને સમ્યક દ્રષ્ટિ ન કહેવાય, એને સમ્યક દર્શન હોય નહીં. કારણ કે જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી ચારિત્ર મોહના રાગથી બંધ તો થાય જ છે, અને જ્યાં સુધી રાગ રહે ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ તો પોતાની નિંદા ગ્રહા કરતો જ રહે છે. શું કહ્યું? કે જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય, કેવળ જ્ઞાન થાય ત્યારે યથાખ્યાત ચારિત્ર થાય છે. બારમા ગુણ સ્થાનકે એને બધા કષાયો જાય છે તે પછીથી શુક્લદાન પ્રગટ થાય છે, બીજું શુક્લદાન, અને ત્યારે એને તેરમા ગુણસ્થાનની દશા પ્રાપ્ત થાય છે. એ દશામાં એને યથાખ્યાત ચારિત્ર છે, અને એવું યથાખ્યાત ચારિત્ર એવી પૂર્ણ દશા પ્રાપ્ત નથી થતી ત્યાં સુધી સાધક જીવને, સમ્યક દ્રષ્ટિ જીવ હોય તેને પણ પોતાના સ્વરૂપમાં જે લીનતા કરતો હોય તેને પણ એ ચારિત્ર મોહનો ઉદય છે એટલે રાગ થાય છે, અને જ્યાં સુધી રાગ રહે ત્યાં સુધી જો એ એવો સાધક સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે તો એ પોતાને રાગ થયો છે તો એ પોતાની નિંદા ગ્રહા જ કરે છે, એટલે કે આવો રાગ મને ન થવો જોઈએ, પરંતુ જો મને રાગ થયો છે તો એમાં મારા પુરુષાર્થની ખામી છે, મારા પુરુષાર્થની નબળાઈ છે, એ રાગ મારો ન હોય, હું ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક શુદ્ધ છું અને આવો રાગ મને ન શોભે, મને હોય નહીં એમ કરી અને પોતાની નિંદા ગ્રહા કરતો થકો એ વધારે ઉગ્ર પુરુષાર્થ કરે છે, અને પોતાના સ્વરૂપને વિશે એ સ્થિરતાનો પુરુષાર્થ કરે છે. એટલે પંડિતજી કહે છે કે જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી ચારિત્ર મોહના ઉદયને કારણે રાગ થાય અને રાગથી બંધ પણ થાય, એવા સૂક્ષ્મ બંધ થાય, પણ એમાં અનંતાનું બંધી કસાય ગયો છે એટલે એ બંધ અલ્પ બંધ છે, અને જ્યાં સુધી એવા રાગ રહે ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ તો પોતાની નિંદા ગ્રહા કરે છે, પરંતુ સમ્યક દ્રષ્ટિને એમ ન હોય કે મને તો બંધ પડતો જ નથી, હું તો સમ્યક દ્રષ્ટિ છું, મને બંધ પડતા જ નથી, અને એમ કરી અને એ સ્વચ્છંદે વર્તે એવું ન હોય. કેમ કે સ્વરૂપ કેવું છે એ સ્પષ્ટ થયું છે એટલે દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ હોય, અને પોતાની વર્તમાન પર્યાયને એ જાણે છે, અને વર્તમાન પર્યાયને જાણીને પોતામાં રહેલા દોષને દૂર કરવાનો એનો પુરુષાર્થ હોય, પરંતુ એમ ન હોય કે જે થઈ રહ્યું છે તે બરાબર છે, મને ક્યાં બંધ પડવાનો છે, આ રાગ થાય છે આ બરાબર છે, આ બધું હું કરું છું તો બરાબર જ છે, મને કઈ વાંધો છે જ નહીં, એવું ન હોય. સમ્યક દ્રષ્ટિ ને શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું કે એને બંધ નથી, સમ્યક દ્રષ્ટિને બંધ નથી, એમાં તો દ્રષ્ટિની પ્રધાનતા બતાવવી છે, એટલે કે જેને દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે અને જેની શ્રદ્ધા યથાર્થ થઈ છે એવો સમ્યક દ્રષ્ટિ ચારિત્ર મોહનીયના ઉદયને કારણે રાગરૂપે વર્તે, છતાં પણ એને જે બંધ થાય છે તે અલ્પ બંધ થાય છે અને અનંત અનુબંધી કસાય ગયો હોવાથી અનંત અનુબંધ થાય એવા બંધ થતા નથી, એટલે એ અપેક્ષાએ જે બંધ થાય છે એને ગૌણ કરી અને એમ કહેવામાં આવ્યું કે સમ્યક દ્રષ્ટિને બંધ પડતો નથી. હવે એ તો સમ્યક દ્રષ્ટિની વાત સમજાવી અને આત્મા નું દર્શન કરતા, સ્વરૂપ નું અવલોકન કરતા, નિજ સ્વરૂપ ની પ્રાપ્તિ નો પુરુષાર્થ કરતા શું થાય છે એ દર્શાવવું છે, એની મુખ્યતા કરવી છે. એટલે ત્યાં પેલા રાગને કારણે જે અલ્પબંધ પડે છે એને ગૌણ કરીને વાત કરવામાં આવી છે. પણ સમ્યક દ્રષ્ટિ પોતે તો પોતાનો પુરુષાર્થ બરાબર કરે છે. સમ્યક દ્રષ્ટિ પોતે એમ નથી માનતો કે મને બંધ પડતો જ નથી. સમ્યક દ્રષ્ટિને તો બરાબર ભાન છે કે જેટલો પણ રાગનો અંશ છે એ બંધનું જ કારણ છે. ભલે અનંતાનુબંધી કસાય ગયો છે તથા હવે દ્રઢાન સમ્યક થયું છે, તે છતાં પણ જેટલો રાગ છે, જેટલા અંશે રાગ છે, એટલા પ્રમાણમાં બંધ પડે જ છે, અવશ્ય બંધ પડે છે. અને એમ થવામાં મારા પુરુષાર્થની નબળાઈ છે. એટલે જ્યાં સુધી હજી યથાખ્યાત ચારિત્ર પ્રગટ નથી થયું ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ સાધક જ્ઞાની પોતે પોતાના દોષની નિંદા ગર્હા કરે છે. એને ચારિત્ર મોહના ઉદયને કારણે રાગ થાય, પણ એ રાગ પ્રત્યે પોતાનો દોષ છે એમ કરીને એ પોતે પોતાની નિંદા ગર્હા કરે છે, પણ સ્વચ્છંદે વર્તતો નથી. એ વાત અહીંયા સમજાવી છે કે સમ્યક દ્રષ્ટિ હોય એ સ્વચ્છંદે ન વર્તે. આપણને તો સિદ્ધાંત અપેક્ષાએ એમ સમજાવવામાં આવ્યું કે સમ્યક દ્રષ્ટિ ને બંધ પડતો નથી, પણ સમ્યક દ્રષ્ટિ પોતે શું સમજે છે? સમ્યક દ્રષ્ટિ પોતે તો સમજે છે, સમ્યક દ્રષ્ટિ પોતે તો બરાબર સમજે છે કે જ્યાં સુધી પૂર્ણ દશા પ્રગટ નથી થતી ત્યાં સુધી જે રાગ છે એ મારા પુરુષાર્થની ખામીને કારણે છે, એ બધો મારો દોષ છે, અને એવો દોષ મને ન શોભે એમ પોતાની નિંદા ગ્રહા કરતો એ પોતે વધુ ને વધુ પુરુષાર્થ ઉગ્ર કરે છે. આગળ અહીંયા કહે છે કે જ્ઞાન થવા માત્રથી બંધથી છૂટાતું નથી. એટલે સમ્યક જ્ઞાન થયું એટલે કાંઈ બંધ નહીં પડે એમ નથી. જ્ઞાન થયા પછી તેમાં જ લીનતારૂપ શુદ્ધ ઉપયોગરૂપ ચારિત્રથી બંધ કપાય છે. સમ્યક જ્ઞાન થયું, સમ્યક દર્શન થયું, દ્રષ્ટિ બરાબર થઈ, શ્રદ્ધા બરાબર થઈ, એટલે હવે બિલકુલ બંધ નહીં પડે એમ નથી. એટલે બંધથી બિલકુલ છૂટી જઈએ એમ નથી. પરંતુ જ્ઞાન થયા પછી તેમાં જ, એટલે કે જેનું જ્ઞાન થયું છે એવા ભગવાન આત્મામાં જ, એવું ધ્રુવનું લક્ષ્ય કરીને પોતાના ઉપયોગને ત્યાં ઢાળી દેતા, એટલે કે જે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરવા વાળો ઉપયોગ છે, જે સૂક્ષ્મ ઉપયોગ છે, જે શુદ્ધ ઉપયોગ છે, એવો શુદ્ધ ઉપયોગ થતા અને એમાં લીનતારૂપે શુદ્ધ ઉપયોગ થાય, એટલે કે ત્યાં વધારે સમય સુધી એ પોતે પોતાના સ્વરૂપનું જ જ્ઞાન કરે, એવું જ્યારે ચારિત્ર થાય, પોતાના સ્વરૂપમાં લીનતારૂપ શુદ્ધ ઉપયોગ રૂપ ચારિત્ર થાય, તો ત્યારે સંવર હોય છે અને એ વખતે પૂર્વકર્મના ઉદયો ફળ આપીને ખરી જાય છે એમ એને નિર્જરા થાય છે. નવા કર્મનો બંધ પડતો નથી અને નિર્જરા થાય છે, એટલે એ રીતે એવા શુદ્ધ ઉપયોગ રૂપ ચારિત્રથી બંધ કપાય છે. માટે રાગ હોવા છતાં બંધ થતો નથી એમ માનીને કોઈ સ્વચ્છંદે વર્તે તો એવા સ્વચ્છંદે પ્રવર્તનાર ને તો બંધ તો થાય છે, પરંતુ સાથે સાથે મિથ્યાત્વનું પાપ પણ લાગે છે. એ મિથ્યા દ્રષ્ટિ જ છે અને મિથ્યાત્વ એ મોટામાં મોટું પાપ છે. અહીં કોઈ પૂછે છે કે વ્રત સમિતિ તો શુભ કાર્ય છે, તો પછી વ્રત સમિતિ પાળતા છતાં તે જીવને પાપી કેમ કહ્યો? અહીંયા આચાર્ય ભગવાને એને પાપી કહ્યો. જે સ્વચ્છંદે વર્તે છે એને વ્રત સમિતિ છે, છતાં પણ સ્વચ્છંદે વર્તે છે કે મને તો બંધ હવે પડતો જ નથી, હું સમ્યક દ્રષ્ટિ છું એમ ગર્વથી માથું ઊંચું કરી અને સ્વચ્છંદે વર્તે છે તો એને સમ્યક્ત્વ નથી અને એ તો પાપી છે એમ જે અમૃતચંદ્રાચાર્ય ભગવાને ગાથામાં વાત કરી તો કહે છે કે વ્રત ને સમિતિ જે છે એ તો શુભભાવ છે અને એવું શુભભાવરૂપ કાર્ય થાય છે તો પછી એ તો પુણ્યશાળી કહેવાવો જોઈએ, એને બદલે એને પાપી કેમ કહ્યો? વ્રત સમિતિ પાળતા છતાં એ જીવને પાપી કેમ કહ્યો? એનું સમાધાન પંડિતજી સમજાવે છે કે સિદ્ધાંતમાં પાપ મિથ્યાત્વને જ કહ્યું છે. જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી શુભ અશુભ સર્વ ક્રિયાને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહેવાય છે. અધ્યાત્મમાં પરમાર્થે જે શુભ કે અશુભ ક્રિયા છે એવા ભાવ છે જે બંધનું કારણ છે એને પાપ જ કહ્યું છે. કેમ કે પરમાર્થે એ બંધનું કારણ છે, એ મુક્તિનું કારણ નથી, શુભ હોય કે અશુભ હોય. તેથી અધ્યાત્મમાં પરમાર્થે તો એને પુણ્ય અને પાપને સરખા જ ગયા છે, માટે એ પાપ જ છે. એટલે જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી એવા શુભાશુભ ભાવ થાય છે અને મિથ્યાત્વ ગયા પછીથી પણ જો શુભાશુભ ભાવ થાય છે તો એને લીધે પણ એને બંધ પડે છે. પણ મિથ્યાત્વ રહિત દશામાં અનંતાનુબંધી નથી, અનંતાનુબંધી કસાય ગયો છે. તેથી એવા બંધને ગૌણ કરીને ક્યારેક એમ કહેવામાં આવે કે સમ્યક દ્રષ્ટિને બંધ પડતો નથી, પણ ખરેખર તો એને પણ બંધ તો પડે જ છે. પણ અનંતાનુબંધી ગયો છે એટલે હવે વધુ ભવ થવાના નથી. પણ જેને મિથ્યાત્વ છે, જેને મિથ્યાત્વ ગયું જ નથી, મિથ્યાત્વ રહ્યું છે અને એ શુભાશુભ ભાવે પ્રવર્તે છે, તો એને બંધ સિવાય બીજું કાંઈ પડતું નથી, એને મુક્તિનું કારણ કાંઈ થતું નથી, એને અનંતાનુબંધી કસાય હજી ઉભો છે, એટલે એને તો હજી અનંતકાળ સુધી રખડવાનું થશે. એટલે એ અપેક્ષાએ અધ્યાત્મમાં પરમાર્થે પુણ્ય અને પાપ બંનેને પાપ જ કહ્યા છે. વળી વ્યવહાર નયની પ્રધાનતામાં વ્યવહારી જીવોને અશુભ છોડાવી શુભમાં લગાડવા શુભ ક્રિયાને કથંચિત ક્યારેક પુણ્ય પણ કહેવાય છે. વ્યવહાર નયથી જો વિચાર કરીએ તો એવા જીવો જે અશુભમાં જ રહ્યા છે એમને અશુભ છોડાવી અને શુભમાં લગાડવા શુભ ક્રિયાને કથંચિત ક્યારેક પુણ્ય પણ કહેવાય છે. એ વ્યવહાર નયથી વાત કરી છે. વ્યવહાર નયથી શુભ અને અશુભ એ બે જુદા છે. શુભને કારણે પુણ્યનો બંધ પડે છે, અશુભને કારણે પાપનો બંધ પડે છે. પણ આ તો બધું વ્યવહાર નયનું કથન છે. બંનેમાં ખરેખર તો બંધ પડે છે એ વાત મુખ્ય કરીએ, અને જે બંધનું કારણ છે તે મુક્તિનું કારણ હોય નહીં, જે બંધનું કારણ છે તે ધર્મનું કારણ હોય નહીં, એ મોક્ષ માર્ગ હોય જ નહીં એમ કહી અને એને પાપ છે એમ અધ્યાત્મમાં પરમાર્થે કહ્યું છે. એટલે આ બંને રીતે કહેવામાં આવ્યું છે ત્યાં આમ કહેવાથી સાજ મતમાં કાંઈ વિરોધ નથી. કેમ કે પેલું અધ્યાત્મમાં પરમાર્થે કહેવામાં આવ્યું છે અને અહીંયા આ વ્યવહાર નહીંથી શુભ ને અશુભને જુદા કહેવામાં આવ્યા છે. એટલે એમાં સાદવાદથી વિચાર કરીએ, બંનેની અપેક્ષા સમજીએ તો કોઈ વિરોધાભાસ નથી. વળી કોઈ પૂછે છે કે પરદ્રવ્યમાં રાગ રહે ત્યાં સુધી જીવને મિથ્યા દ્રષ્ટિ કયો તે વાતમાં અમે સમજ્યા નહીં. પરદ્રવ્યમાં રાગ રહે એટલે જીવ મિથ્યા દ્રષ્ટિ એ વાત અમને હજી સમજાતી નથી. અવિરત સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાને અવિરત સમ્યક દ્રષ્ટિ છે. એવા અવિરત સમ્યક દ્રષ્ટિને અને પાંચમા ગુણસ્થાને દેશ વિરત સમ્યક દ્રષ્ટિ છે એને પણ, એ બધાને ચારિત્ર મોહના ઉદયથી રાગ આદિ ભાવ તો હોય છે. જે સાતમે ગુણસ્થાનેથી છઠ્ઠે ગુણસ્થાને આવે છે એને પણ શુભભાવ તો હોય છે. એટલે એ રાગાદિ ભાવ તો હોય છે. તો પછી એમને તો સમ્યક્ત્વ છે એમ તમે કહો છો, તો એમને સમ્યક્ત્વ કેમ છે? એમને ચારિત્ર મોહના ઉદયથી રાગાદી ભાવ હોય છે, તેમને સમ્યક્ત્વ કેમ છે? પંડિતજી એનું સમાધાન આપતા કહે છે કે અહીં મિથ્યાત્વ સહિત અનંતાનુબંધી રાગ પ્રધાનપણે કયો છે. અહીંયા જે વાત કરવામાં આવી છે જે એ વાત એ રીતે છે કે પરદ્રવ્યમાં રાગ રહે ત્યાં સુધી જીવને મિથ્યા દ્રષ્ટિ કયો, તો અહીંયા એ વાતને મુખ્ય કરીને કહેવામાં આવ્યું છે કે અનંતાનુબંધી રાગ જેને રહ્યો છે, એટલે કે જે મિથ્યાત્વ સહિત છે જેને અનંતાનુબંધી રાગ રહ્યો છે, એને પરદ્રવ્યમાં રાગ રહે ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ કયો છે. એટલે અહીંયા જે વાત કરી છે એ આ રીતે કરી છે કે મિથ્યાત્વ સહિત છે જેને અનંતાનુબંધી કસાય ગયો નથી એનો રાગ છે, એની અહીંયા તો વાત છે. જેને એવો રાગ હોય છે, અર્થાત જેને પરદ્રવ્યમાં તથા પરદ્રવ્યથી થતા ભાવોમાં આત્મબુદ્ધિ પૂર્વક પ્રીતિ અપ્રીતિ થાય છે, આત્મબુદ્ધિપૂર્વક પ્રીતિ અપ્રીતિ થાય છે, એટલે કે એમાં પોતાપણું લાગે છે પરદ્રવ્યમાં અને પરદ્રવ્ય પ્રત્યેના જે ભાવ છે એમાં એને પોતાપણું છે, એમાં એને એકત્વ બુદ્ધિ છે, એમાં એને મમત્વ છે, એમાં એને ઇષ્ટ બુદ્ધિ છે કે અનિષ્ટ બુદ્ધિ છે, એટલે આત્મબુદ્ધિપૂર્વક એને પ્રીતિ અપ્રીતિ થાય છે. તેને સ્વ પરનું જ્ઞાન શ્રદ્ધા નથી, એટલે કે એને ભેદ જ્ઞાન નથી એમ સમજવું. શું કહ્યું? કે જેને પરદ્રવ્યમાં તથા પરદ્રવ્યથી થતા ભાવોમાં આત્મબુદ્ધિપૂર્વક પ્રીતિ અપ્રીતિ થાય છે તેને સ્વ પરનું જ્ઞાન શ્રદ્ધા નથી, એટલે ભેદ જ્ઞાન નથી એમ સમજવું. જીવ મુનિપદ લઈ વ્રત સમિતિ પાળે તો પણ જ્યાં સુધી વ્રત સમિતિ પાળતા પરજીવોની રક્ષા, શરીર સંબંધી જતનાથી પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી તથા પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના શુભ ભાવોથી પોતાનો મોક્ષ માને છે અને પરજીવોનો ઘાત થવો, અયત્ના આચરણ રૂપે પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી તથા પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના અશુભ ભાવોથી જ પોતાને બંધ થતો માને છે ત્યાં સુધી તેને સ્વ પરનું જ્ઞાન થયું નથી એમ જાણવું. એને સ્વ પરનું જ્ઞાન નથી તમે કઈ રીતે કહી શકો? તો પંડિતજી સમજાવે છે કે જેને આ પરજીવોની રક્ષા અને શરીર સંબંધી જતનાથી પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની જે ક્રિયા છે, વ્રત સમિતિ વગેરે, એ ક્રિયા દ્વારા એ મોક્ષ છે એમ જે માને છે, એટલે કે એવા શુભભાવથી મોક્ષ માને છે અને પરજીવોનો ઘાત, અયત્ન આચાર રૂપે પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયા છે એનાથી એના નિમિત્તે થતા અશુભ ભાવોથી પોતાને બંધ થતો માને છે, અશુભ ભાવોથી બંધ માને અને શુભ ભાવોથી મોક્ષ માને, આવું જે માને છે એને સમજવાનું કે એને સ્વ અને પરનું જ્ઞાન થયું નથી. અશુભ ભાવથી એ બંધ થાય એમ માને અને શુભ ભાવથી મોક્ષ થાય એમ માને, શુભ ભાવથી મોક્ષ થાય એમ માને અને અશુભ ભાવથી પોતાને કર્મનો બંધ થાય એમ માને, તો એને સ્વ પરનું જ્ઞાન થયું નથી એમ જાણવું. જો તર્કપૂર્વક અહીંયા પંડિતજી આગળ સમજાવે છે કે કારણ કે બંધ મોક્ષ તો પોતાના અશુદ્ધ તથા શુદ્ધ ભાવોથી જ થતા હતા, એટલે કે બંધ જે છે તે અશુદ્ધ ભાવથી થાય અને મોક્ષ શુદ્ધ ભાવથી થાય, મોક્ષ શુદ્ધ ભાવથી થાય, શુભ ભાવથી મોક્ષ ન થાય. બંધ અશુદ્ધ ભાવથી થાય એ તો વાત બરાબર છે, પણ શુભ ભાવથી મોક્ષ નથી થતો, મોક્ષ શુદ્ધ ભાવથી થાય. એટલે બંધ અને મોક્ષ એ અશુદ્ધ અને શુદ્ધ ભાવથી જ થાય છે. બંધ અશુદ્ધ ભાવથી થાય અને એનાથી ઉલટું મોક્ષ શુદ્ધ ભાવથી થાય. આ વાતને બરાબર આપણે સિદ્ધાંત તરીકે લઈને વિચાર કરીએ તો પછી શુભભાવથી મુક્તિ કેવી રીતે થાય? એટલે કે શુભભાવથી જે મોક્ષ માને છે એ મિથ્યાદ્રષ્ટિ છે. બંધ અને મોક્ષ તો પોતાના અશુદ્ધ તથા શુદ્ધ ભાવોથી જ થતા હતા. શુભાશુભ ભાવો તો બંધના જ કારણ હતા અને પરદ્રવ્ય તો નિમિત્ત માત્ર જ હતું. તેમાં તેણે વિપર્ય રૂપ માન્યું, વિપરીત માન્યતા કરી. શું વિપરીત માન્યતા કરી? કે શુભ ભાવથી મોક્ષ થાય છે, અશુભ ભાવથી બંધ થાય છે. આવી વિપરીત માન્યતા કરી. સાચી માન્યતા શું છે? શુભ અને અશુભ બંને ભાવથી બંધ જ થાય છે અને શુદ્ધ ભાવથી મોક્ષ થાય છે. આ સાચી માન્યતા હતી. એટલે પેલાની માન્યતા કેવી છે? ઊંધી છે, ખોટી છે, માટે એને મિથ્યાત્વ છે. આ રીતે જ્યાં સુધી જીવ પરદ્રવ્યથી જ ભલું બુરું માની, એટલે શુભ અને અશુભ ભાવ દ્વારા ધર્મ શુભ ભાવથી ધર્મ અને અશુભ ભાવથી બંધ એમ માને, ત્યાં સુધી એ સમ્યક દ્રષ્ટિ નથી. સમ્યક દ્રષ્ટિ જીવ તો જ્યાં સુધી પોતાને ચારિત્ર મોહ સંબંધી રાગાદિક રહે છે ત્યાં સુધી તે રાગાદિક વિશે તથા રાગાદિકની પ્રેરણાથી જે પરદ્રવ્ય સંબંધી શુભાશુભ ક્રિયામાં તે પ્રવર્તે છે તે પ્રવૃત્તિઓ વિશે એમ માને છે કે સમ્યક દ્રષ્ટિ એ શુભાશુભ ક્રિયામાં પોતે પ્રવર્તે છે, પરદ્રવ્ય સંબંધી થતા શુભાશુભ ભાવ અને એવી ક્રિયામાં એ પ્રવર્તે છે, તો એવી પ્રવૃત્તિઓ વિશે શું માને છે? તો કે એ એમ માને છે કે આ કર્મનું જોર છે, એટલે કે કર્મના ઉદયને કારણે છે અને એ મારા સ્વભાવને કારણે નથી, મારા સ્વરૂપમાં નથી અને આ મારા પુરુષાર્થની નબળાઈને કારણે છે, એટલે એનાથી મારે નિવૃત્ત થવું જ ભલું છે, તેનાથી નિવૃત્ત થયે જ મારું ભલું છે. એ એને જસ્ટિફાય નથી કરતો કે ના બરાબર છે, સ્વચ્છંદે નથી વર્તતો કે ના બરાબર છે, મને તો ક્યાં બંધ પડવાનો છે, એમ સ્વચ્છંદે નથી વર્તતો, પરંતુ એનાથી નિવૃત્ત થવું જ, એમાં જ મારું ભલું છે. શુભ અને અશુભ બંને ભાવો, જે રાગ ભાવ છે એ કર્મના નિમિત્તે થતી ઉપાધિ છે અને એવી ઉપાધિ થવાનું કારણ પોતાનો પુરુષાર્થ નબળો છે, એટલે એવું થાય છે, પણ હવે એનાથી મારે નિવર્તવું જ છે અને એનાથી હું નિવૃત્ત થઈશ, એમાં જ મારું કલ્યાણ છે, એટલે એ ઉગ્ર પુરુષાર્થ કરે છે. એમ નહીં કે ના ના એ બરાબર છે, મને ક્યાં બંધ પડવાનો છે, એમ નહીં, પરંતુ એનાથી હું નિવૃત્ત થઈશ જ અને મારે એનાથી નિવૃત્ત થવું. સૂક્ષ્મ છે છતાં પણ, શુભ ભાવ છે છતાં પણ, એ બધાથી નિવૃત્ત થઈને હું તો શુદ્ધ આત્મામાં જ રહીશ, એવી જ એની માન્યતા દ્રષ્ટિ અને એવો જ એનો ઉદ્યમ છે, એવો જ એનો પુરુષાર્થ થાય છે. એ શુભભાવને પણ રોગવત જાણે છે અને એની પીડા એનાથી સહી શકાતી નથી, તેથી તેમના ઇલાજ કરવા રૂપે પ્રવર્તે છે. એટલે શુભભાવ એને આવી જાય છે તો પણ તેને તેમના પ્રત્યે, એટલે કે શુભભાવ પ્રત્યે રાગ કહી શકાતો નથી, કારણ કે જેને રોગ માને તેના પ્રત્યે રાગ હોય નહીં. એટલે જેને રોગ માને તેના પ્રત્યે રાગ કેવો? એને રોગ માને છે, શુભભાવને પણ રોગ માને છે, એનાથી નિવૃત્ત થવા ઈચ્છે છે અને હજી એનાથી એ શુભભાવ છે, એટલે કે એવી એની શુભભાવની પીડા છે તો એ સહી શકાતી નથી, એટલે એના ઇલાજ રૂપે એ કદાચ શુભભાવ રૂપે પ્રવર્તે છે, તો પણ તેમના પ્રત્યે એને રાગ કહી શકાય નહીં, કારણ કે એને રોગ માને છે. એટલે જેને એ રોગ માને છે એના પ્રત્યે એને રાગ હોય નહીં, તેને મટાડવાનો જ ઉપાય કરે છે અને તે મટવું પણ પોતાના જ જ્ઞાન પરિણમન રૂપ પરિણમનથી માને છે અને એ સમજે છે કે ખરેખર તો આનાથી રહિત થવાનો એકમાત્ર ઉપાય પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરવી અને એવા પરિણમન રૂપે વર્તવું, એટલે શુદ્ધ ભાવે પરિણમન કરવું, એ વાતને પણ એ બરાબર સમજે છે, માને છે, શ્રદ્ધે છે. આ રીતે સમ્યક દ્રષ્ટિને રાગ નથી. આ પ્રમાણે પરમાર્થ અધ્યાત્મ દ્રષ્ટિથી અહીં વ્યાખ્યાન જાણવું, પરમાર્થથી જે કહેવામાં આવ્યું છે એ અહીંયા કહેવામાં આવ્યું છે. એટલે અહીંયા એ દ્રષ્ટિથી સમજવું છે. અહીં મિથ્યાત્વ સહિત રાગને જ રાગ કહ્યો છે. મિથ્યાત્વ વિના ચારિત્ર મોહ સંબંધી ઉદયના પરિણામને રાગ કહ્યો નથી. માટે સમ્યક દ્રષ્ટિને જ્ઞાન વૈરાગ્ય શક્તિ અવશ્ય હોય જ છે. મિથ્યાત્વ સહિત રાગ સમ્યક દ્રષ્ટિને હોતો નથી, અને મિથ્યાત્વ સહિત રાગ હોય એને સમ્યક દ્રષ્ટિ કહેવાય નહીં. મિથ્યાત્વ સહિત રાગ સમ્યક દ્રષ્ટિને હોય નહીં, અને મિથ્યાત્વ સહિત રાગ જો હોય તો એ સમ્યક દ્રષ્ટિ હોય નહીં. આવા મિથ્યા દ્રષ્ટિના અને સમ્યક દ્રષ્ટિના ભાવોના તફાવતને સમ્યક દ્રષ્ટિ જાણે છે. આ વાતને પણ સમ્યક દ્રષ્ટિ જ બરાબર જાણે છે, સમજે છે. મિથ્યા દ્રષ્ટિને તો માન્યતા ઊંધી છે. મિથ્યા દ્રષ્ટિનો અધ્યાત્મ શાસ્ત્રમાં પ્રથમ તો પ્રવેશ નથી, અને જો પ્રવેશ કરે તો વિપરીત સમજે છે. વ્યવહારને સર્વથા છોડી ભ્રષ્ટ થાય છે. વ્યવહારને સર્વથા છોડી ભ્રષ્ટ થાય છે એટલે કે પોતે સ્વચ્છંદે વર્તે છતાં પણ એમ કહે કે મને બંધ પડતો નથી. એટલે કે વ્યવહારથી તો એને રાગ છે અને રાગને કારણે બંધ પણ પડે છે. એ વાતને એ સર્વથા છોડી અને સ્વચ્છંદે વર્તી અને ભ્રષ્ટ થાય છે. આવું મિથ્યા દ્રષ્ટિને હોય એ અધ્યાત્મ શાસ્ત્રનો અભ્યાસ કરી અને બરાબર સમજતો નથી તો એની માન્યતા આવી થાય. એટલે પંડિતજી સમજાવે છે કે મિથ્યા દ્રષ્ટિનો અધ્યાત્મ શાસ્ત્રમાં પ્રથમ તો પ્રવેશ છે જ નહીં, પણ અને જો એ કદાચ એ મિથ્યા દ્રષ્ટિ હોય અને અધ્યાત્મ શાસ્ત્રમાં એનો પ્રવેશ હોય તો એની માન્યતા વિપરીત હોય. અને એ વિપરીત માન્યતા કઈ રીતે છે? તો કે વ્યવહારને સર્વથા છોડીને ભ્રષ્ટ થાય છે. વ્યવહારને વ્યવહાર રૂપે એને સમજવો જોઈએ અને સ્વચ્છંદે ન વર્તવું જોઈએ એમ કહેવાનો આશય છે. અથવા તો નિશ્ચયને સારી રીતે જાણ્યા વિના વ્યવહારથી જ મોક્ષ માને છે. એટલે કે શુભભાવ દ્વારા એ મોક્ષ માને છે અને નિશ્ચયથી શુદ્ધ આત્મ સ્વરૂપ છે એના આશ્રયે જ મોક્ષ થાય છે. એ વાતને જાણ્યા સમજ્યા વિના એ વ્યવહારથી મોક્ષ માને છે. એટલે મિથ્યા દ્રષ્ટિને આ પ્રમાણે હોય છે. એટલે એને સ્વચ્છંદપણું હોય અથવા તો એ નિશ્ચયને સમજ્યો જ ન હોય અને વ્યવહારથી જ મોક્ષ માનતો હોય. એટલે પરમાર્થ તત્વમાં એ મૂંઢ છે. પરમાર્થે શું વાત છે એને બરાબર એને જાણી નથી. જો કોઈ વિરલ જીવ યથાર્થ શ્યાદવાદ ન્યાયથી સત્યાર્થ સમજી જાય તો તેને અવશ્ય સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય જ છે. તે અવશ્ય સમ્યક દ્રષ્ટિ બની જાય છે. જે શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, અધ્યાત્મ શાસ્ત્ર ની અપેક્ષાને બરાબર સમજે છે અને વર્તમાન પોતાની અવસ્થાને પણ બરાબર જાણે છે અને વર્તમાન અવસ્થાને જાણીને પોતાનો પુરુષાર્થ નિશ્ચયનેથી જેવું પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિને અર્થે થાય છે તો એ કરી જાય છે, એને સમ્યક દર્શન થાય છે. એટલે નિશ્ચયને આદરણીય છે અને વ્યવહાર જાણવા લાયક છે. વ્યવહારને ગૌણ કરી અને નિશ્ચય નહીંથી જે વાત કરવામાં આવી છે એ જ પરમ સત્ય છે અને એ જ આદરણીય છે, એ જ આશ્રય કરવા લાયક છે. એ વખતે વ્યવહારનો સર્વથા લોપ થાય નહીં. એ વખતે વ્યવહારને વ્યવહાર તરીકે જ જાણવો જોઈએ અને વ્યવહારને મોક્ષનું કારણ ન સમજવું જોઈએ, વ્યવહારને સાધન ન સમજવું જોઈએ. પણ વ્યવહાર છે બસ એટલું એને જ્ઞાન હોય, એટલે કે વર્તમાન પર્યાય મલિન છે એટલું જ એને જ્ઞાન હોય અને એ મલિનતા શુભભાવથી દૂર થાય એમ એની માન્યતા ન હોવી જોઈએ. એટલે વ્યવહારને બરાબર વ્યવહાર તરીકે સમજે, એ જાણવા લાયક છે, આદરણીય નથી, એ હેય છે, એ ઉપાદેય નથી, માત્ર પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એ જ ઉપાદેય છે, એમ બરાબર સમજી અને નિશ્ચયથી જેવું શુદ્ધ સ્વરૂપ છે એના આશ્રયે પુરુષાર્થ કરવો જોઈએ અને એવો પુરુષાર્થ થતાં એ અવશ્ય સમ્યક દ્રષ્ટિ બની જાય છે. તો પંડિતજીએ ભાવાર્થમાં બધી વાત ખૂબ સરસ રીતે સમજાવી દીધી. મોક્ષ માર્ગમાં આમ પણ નહીં અને આમ પણ નહીં, કઈ રીતે હોવું જોઈએ એ વાત બહુ સ્પષ્ટ કરી દીધી. સુખભાવથી જેનાથી કર્મનો બંધ પડે છે એનાથી મુક્તિનું કારણ થાય નહીં, અને શુભભાવ છે તો એની કિંમત શુભભાવ જેટલી જ હોય, શુભભાવની કિંમત કાંઈ એવી ન આંકી દેવાય જે એની કિંમત નથી. શુભભાવ એ બંધનું કારણ છે અને પુણ્યબંધનું કારણ છે જ એટલું જ, અને પુણ્યબંધથી કંઈ મને ફાયદો નથી, લાભ નથી. પુણ્યબંધથી મને કંઈ ફાયદો નથી, લાભ નથી, એનાથી પણ બંધ જ પડે છે. માત્ર એવા અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ જેવો અશુભ ભાવમાં જે રહ્યા છે એને શુભ ભાવમાં લાવવા માટે ક્યારેક વ્યવહાર નહીંથી આચાર્ય ભગવાને કોઈક શાસ્ત્રમાં વાત કરી હોય કે શુભ ભાવ સારો છે, તો ત્યાં તેની અપેક્ષા સમજી અને ત્યાં એની એ અપેક્ષાને સમજી અને નિશ્ચય નહીંથી જે કહેવામાં આવ્યું છે એને જ ગ્રહણ કરવાનું હોય. શુભ ભાવ તો જીવને આવે જ, જે શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરે એને શુભ ભાવ આવ્યા વિના રહેતો જ નથી. જે શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરે એને અશુભ ભાવ નહીં પણ શુભ ભાવ એ સહજ રીતે આવે, સહજ રીતે એને અશુભ ભાવ નથી આવતો. જે શુદ્ધ ભાવના પુરુષાર્થમાં છે, સમ્યક દ્રષ્ટિ છે, જ્ઞાની છે, એને વારંવાર શુભ ભાવ આવે, કઈ અશુભ ભાવ આવતો નથી. અને શુભ ભાવ આવે છતાં એને પણ એ ધર્મ નથી માનતો અને શુદ્ધ ભાવને જ ધર્મ માને છે. આ સમ્યક દ્રષ્ટિની માન્યતા છે. અને સાથે જેટલો અંશ રાગનો છે, જેટલો શુભભાવ છે, એ બંધનું કારણ છે અને એનાથી એ નિવૃત્ત થવા માટે ઉદ્યમી થાય છે. સમ્યક દ્રષ્ટિ પોતે એમ નથી માનતો કે મને ક્યાં બંધ પડવાનો છે, મને તો કાંઈ બંધ પડવાનો જ નથી, એવી માન્યતા એની નથી હોતી. સમ્યક દ્રષ્ટિ પોતે પોતે શું માન્યતા કરે છે એ વાતને અહીંયા પંડિતજીએ સમજાવી. અને સાથે સાથે આપણે અગાઉની ગાથામાં સમ્યક દ્રષ્ટિ ને બંધ નથી પડતો એ વાતને દ્રષ્ટિની અપેક્ષાએ જે સૂક્ષ્મ રાગ છે એ બધાને ગૌણ કરીને કહ્યું કે સમ્યક દ્રષ્ટિને બંધ પડતો નથી. પણ સમ્યક દ્રષ્ટિ પોતે તો બરાબર યથાર્થ સમજે છે કે ના, મને બંધ પડે છે, મને બંધ પડે છે, શુભાશુભ ભાવને કારણે બંધ પડે જ છે. જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર નથી ત્યાં સુધી મને બંધ પડે જ છે. એટલે સમ્યક દ્રષ્ટિની પોતાની માન્યતા તો બરાબર જ છે, પણ બીજાઓને જયારે સમજાવવું હોય ત્યારે આચાર્ય ભગવાન સમ્યક દર્શનનું મહાત્મ સમજાવવું છે, એટલા માટે એ નાના પ્રકારના બંધને ગૌણ કરીને કહે છે કે અનંતાનુબંધી કસાય જાય છે, માટે સમ્યક દર્શન પ્રગટ કરવું જોઈએ. અને એવું સમ્યક દર્શન પ્રગટ થતા અનંત અનુબંધ નથી થતા, એટલે અપેક્ષાથી એમ કહેવાય કે એને બંધ પડતો નથી, એને હવે મુક્તિ થોડા કાળમાં થવાની જ છે. એટલે બધી અપેક્ષાઓને જેમ છે તેમ બરાબર સમજવામાં આવે તો કોઈ ગૂંચવાળો નથી. જૈન દર્શન સ્યાદવાદ પૂર્વક સમજવું જોઈએ, અને સ્યાદવાદ પૂર્વક જો જૈન દર્શનને સમજવામાં આવે તો સમ્યક દર્શન સહજ છે, સહેલું છે, અને પછી આગળનો પુરુષાર્થ પણ ખૂબ સહેલો છે. હવે આ કળશ બહુ મહત્વનો છે અને એના ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ પણ ખૂબ વિસ્તારથી વાત કરી છે, કેમ કે જેટલો લાંબો ભાવાર્થ છે એટલી સ્પષ્ટતાઓ પણ ગુરુદેવે કરી છે. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ કળશ ઉપર આપેલ પ્રવચન ના આપણે કેટલાક અંશો લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો પાના નંબર 86, એના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે પોતાને રાગ છે, રાગનો પ્રેમ છે, છતાં હું ધર્મી છું એમ અજ્ઞાની માને છે, મિથ્યાદ્રષ્ટિ માને છે. રાગ છે, રાગનો પ્રેમ છે, છતાં હું ધર્મી છું એવી માન્યતા અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિની હોય. રાગ આવે પણ એ રાગ મારો નહીં, એનાથી મારે શીઘ્ર નિવર્તવું જોઈએ એવી માન્યતા જ્ઞાનીની હોય, સમ્યક દ્રષ્ટિની હોય. બંનેની માન્યતામાં આટલો ફેર છે. રાગી, મિથ્યાદ્રષ્ટિ, અજ્ઞાની એને રાગનો પ્રેમ છે, અને રાગનો પ્રેમ છે છતાં હું ધર્મી છું એવી ઊંધી માન્યતા એને છે. એને કહે છે કે ભાઈ, જેને શુભભાવની રૂચિ છે, પ્રેમ છે, જે શુભભાવને સારો માને છે, શુભભાવને ભલો માને છે, શુભભાવને કર્તવ્ય માને છે, કરવા જેવું છે એમ માને છે, ઈષ્ટ માને છે, એ તો મિથ્યા દ્રષ્ટિ છે. શુભભાવને સારું માનવું, ઈષ્ટ માનવું, કરવા લાયક માનવું, મોક્ષનો માર્ગ માનવો, એ દ્વારા મુક્તિ પ્રાપ્ત થશે એમ માનવું, એને મિથ્યાત્વ કહ્યું છે. એટલે કે એવી માન્યતા છે તે મિથ્યાત્વ છે. એમાં શુભભાવ ન કરવો, શુભભાવ છોડીને અશુભમાં જવું એવી વાત નથી. અહીંયા ગુરુદેવે જે વાત સમજાવી એને ન સમજવા વાળા હજી અત્યારે મોટા મોટા સાધુઓ પણ અત્યારે વર્તમાનમાં ગુરુદેવની વાતને નહીં સમજતા, એમ જ કહે છે કે એ તો ક્યાં માને જ છે બધું, એ તો ક્યાં વ્રત તપને માને છે, એમ બોલે છે, પણ પૂરી વાતને સમજતા નથી. પૂરી વાતને સમજે તો ખ્યાલ આવે કે ગુરુદેવે શું કહ્યું છે. ગુરુદેવે મિથ્યાત્વની વ્યાખ્યામાં એમ કહ્યું કે શુભભાવને ઈષ્ટ માનવો, શુભભાવને ભલો માનવો, શુભભાવને કર્તવ્ય માનવું, અને એ દ્વારા મુક્તિની પ્રાપ્તિ થશે, આવી માન્યતા છે એ મિથ્યાત્વ છે. અને એવી માન્યતા વાળો એ ગમે તેટલા શુભભાવમાં વ્રત તપ બાહ્ય તપને વ્રતમાં રહ્યો હોય, માસક્રમણ કરતો હોય, છતાં પણ એ મિથ્યા દ્રષ્ટિ છે. ગમે તેવો સાધુ થયો હોય તે છતાં પણ જો એ શુભભાવને ધર્મ માનતો હોય તો એની માન્યતા ખોટી છે, વિપરીત છે, એટલે એને મિથ્યા દ્રષ્ટિ કહ્યો છે. આટલી વાતને નહીં સમજી અને લોકો જે કાળમાં ગુરુદેવ વિચરતા હતા એ કાળમાં એમનો લાભ લેવાનું ચૂકી ગયા. ઘણા લોકો એ સમયમાં ગુરુદેવ હતા અને એ વાત જે કરતા હતા એને સમજવાનો પ્રયત્ન કર્યા વિના, શાસ્ત્રનો અભ્યાસ કર્યા વિના, 5-15 પ્રવચનો બરાબર ગુરુદેવના સાંભળીને થોડો શાસ્ત્રનો જેમણે અભ્યાસ કર્યો એ તો બધા ત્યાં રોકાઈ ગયા. એટલે એ તો માનવા માંડ્યા કે ગુરુદેવ જે વાત કહે છે એ તો બિલકુલ બરાબર કહે છે. પણ જેમણે એ વાતને માત્ર દૂરથી જ સાંભળી, કોઈકના કહેવા દ્વારા સાંભળી, એવા લોકો બીજા મિથ્યા દ્રષ્ટિની વાતમાં આવી અને ચૂકી ગયા. કેટલું દુર્ભાગ્ય! એ સમયમાં ગુરુદેવ વિચરતા હતા, એ સમયમાં ગુરુદેવ સોનગઢમાં વિશેષપણે રહેતા હતા, અને તે સિવાય ઘણી જગ્યાએ જતા હતા, અને બધી જગ્યાએ, જામનગર, રાજકોટ, બધી મુંબઈ, બધી જગ્યાએ એમણે પ્રવચનો ઘણા આપ્યા, ઘણો સમુદાય એમને સાંભળવા આવતો હતો. પણ એમાંથી કેટલાક તો એ વાતને સમજ્યા અને મોટાભાગના ન સમજ્યા, એ બધા ચૂકી ગયા. ગુરુદેવ તો અહીંયા એમ સમજાવે છે કે જે શુભ ભાવને ભલો અને કર્તવ્ય માને છે એ મિથ્યા દ્રષ્ટિ છે. એટલે એને સમ્યક દર્શન કેવું? આ જ્ઞાનીનો ભોગ નિજરાનો હેતુ છે એમ ગાથાઓ પહેલા આવીને, તો તેના ઉપરનો આ કળશ છે કે જ્ઞાનીને ભોગ નિજરાનો હેતુ છે એના ઉપર અહીંયા આ કળશમાં વધારે સ્પષ્ટતા કરવામાં આવી છે. કઈ ખરેખર ભોગ નિજરાનો હેતુ છે એમ નથી. ભોગ નિજરાનો હેતુ કેમ હોઈ શકે? એ તો જ્ઞાનીએ જ્ઞાન સ્વભાવને આદર્યો છે, તેને નિજ આનંદ સ્વરૂપનો આશ્રય વર્તે છે, તેથી તેને જે ભોગનો રાગ આવે છે તેનો તે સ્વામી નહીં થતો હોવાથી નવો બંધ કર્યા વિના તે જરી જાય છે એમ ત્યાં વાત છે. જ્ઞાનીને જ્ઞાન સ્વભાવ છે અને એને જ્ઞાન સ્વભાવને આદર્યો છે, એટલે કે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એ જ આદરણીય છે, અને નિજ સ્વરૂપ છે એનો જ એને આશ્રય કર્યો છે, એટલે એને જે ભોગનો રાગ આવે છે એનો એ સ્વામી થતો નથી. ભોગનો રાગ છે એનું એને સ્વામીપણું નથી, એમાં એને રૂચિ નથી, ભોગની એને રૂચિ નથી. ભોગ ભોગવે છે તો એ રૂચિ વિના ભોગવે છે, એ હે બુદ્ધિ એ ભોગવે છે એનો સ્વામી થતો નથી, એનાથી નિવર્તવા ઈચ્છે છે. એટલે દ્રષ્ટિ આત્મા તરફ હોવાથી એને નવો બંધ કર્યા વિના તે જરી જાય છે એમ ત્યાં વાત કરવામાં આવી અને એમ ત્યાં કહેવામાં આવ્યું કે જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે એમ ત્યાં વાત છે. પણ ખરેખર જોઈએ તો શું ભોગ કાંઈ નિર્જરાનો હેતુ હોય ન હોય, પણ શાસ્ત્રમાં કહ્યું છે એમ જાણી કોઈ ભોગનો અભિપ્રાય રાખે એટલે કે ભોગથી નિજરા થાય એવી ઊંધી માન્યતા કરે એવો ભોગનો અભિપ્રાય રાખે છે તો તે મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યા દ્રષ્ટિ જ છે, ભોગનો અભિપ્રાય જેને હોય એ તો મિથ્યા દ્રષ્ટિ જ છે. અહીંયા તો સમ્યક દ્રષ્ટિને દ્રષ્ટિની પ્રધાનતામાં શું છે એ વાતે આ કહેવામાં આવ્યું કે જ્ઞાનીનો ભોગ નિજરાનો હેતુ છે. પણ કાંઈ ભોગ નિર્જરાનો હેતુ છે એવો અભિપ્રાય હોય નહીં. ભોગ કાંઈ નિર્જરાનો હેતુ નથી, પણ જ્ઞાનીનો ભોગ છે એ નિર્જરાનો હેતુ છે એમ જયારે કહ્યું ત્યારે એમ પણ નથી કે જ્ઞાનીએ ભોગ દ્વારા નિર્જરા કરવી એવો પણ કોઈ અર્થ થતો નથી. પણ ત્યાં તો દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે એની જેને શ્રદ્ધા જ્ઞાન અને ભાન થયા છે એને હવે અનંત અનુબંધ થતા નથી, અનંતાનુબંધી કસાય ગયો છે એટલે એને ભોગ તરફની રૂચિ નથી, લાલસા નથી, આસક્તિ નથી. અને દ્રષ્ટિ આત્મા તરફ રહે છે. પોતાના સ્વરૂપને જેણે જાણ્યું છે બીજાથી જુદો ભગવાન આત્મા પોતે ત્રિકાળ શુદ્ધ છે. વર્તમાન પર્યાય મનુષ્યની છે એમાં પુરુષ છે કે સ્ત્રી છે એ વાતને પણ એ સ્વીકારતો નથી. પોતે તો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ છે એમ જેને સ્વીકાર થયો છે, પોતાના સ્વરૂપનો શુદ્ધ સ્વરૂપનો જેને સ્વીકાર થયો છે એને ભોગના કાળે ભોગની રૂચિ નથી. પોતે પોતાને ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ સમજે છે, માને છે, અનુભવે છે એટલે એવા ભોગનો રાગનો એ સ્વામી નથી થતો. અને ભોગ છે તે ભોગવાઈ જાય છે એટલે ખરી જાય છે, નિજરા થાય છે એમ એ જ્ઞાનીનો ભોગ નિજરાનો હેતુ છે એમ કહી અને સમ્યક દર્શન પ્રગટ કરવા માટેની અનુબોધના કરવામાં આવી છે. પણ કાંઈ ભોગ નિજરાનો હેતુ નથી એટલે કોઈ એવા અભિપ્રાયમાં હોય કે ભોગ દ્વારા નિજરા થાય તો એ અભિપ્રાય ખોટો છે, મિથ્યા છે. આગળ ગુરુદેવ કહે છે ચોથા પેરેગ્રાફમાં કે રાગી જીવો અહિંસા એટલે કે પરની દયા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એમ પાંચ મહાવ્રતનું આચરણ કરો તો કરો અને પાંચ સમિતિ જોઈને ચાલવું, નિર્દોષ આહાર લેવો, હિતમિત બોલવું, વસ્તુને બરાબર મૂકવી લેવી જેમાં હિંસા ન થાય એ રીતે અને ઉત્સર્ગ જેમ છે તેમ યથાર્થ ત્યાગ કરવો એટલે કે જેમાં હિંસા ન થાય એવી રીતે મળ આદિનો ત્યાગ કરવો એવી સમિતિ, એવી પાંચ સમિતિ ઇત્યાદિ સમિતિનું ઉત્કૃષ્ટપણે એને પાલન હોય, એનું અવલંબન હોય તો ભલે હો, તો પણ એ મિથ્યા દ્રષ્ટિ રાગી જેને શુભભાવ દ્વારા મોક્ષ છે એવી માન્યતા છે, એવી શ્રદ્ધા છે એ પાપી છે. કેમ કે એ મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યા દ્રષ્ટિને પાપી કહ્યો છે. મિથ્યાત્વ એ મોટામાં મોટું પાપ છે એટલે એને પાપી કહ્યો છે. ગુરુદેવ સમજાવે છે કે તેમને રાગમાં સુખ બુદ્ધિ ઉપાદેય બુદ્ધિ છે અને તેમણે ચૈતન્ય મૂર્તિ, વિતરાગ મૂર્તિ, પ્રભુ આત્માનો આશ્રય લીધો નથી. તેમને રાગમાં હે બુદ્ધિ અને નિજ ચૈતન્ય સ્વભાવમાં ઉપાદેય બુદ્ધિ થઈ નથી, તેથી તેઓ મિથ્યા દ્રષ્ટિ પાપી જ છે. આ વાત અઘરી પડે પરંતુ વસ્તુનું સ્વરૂપ એમ જ છે. જેને રાગમાં સુખ બુદ્ધિ છે, રાગમાં ઉપાદેય બુદ્ધિ છે, શુભભાવ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય એવી બુદ્ધિ છે એ ભલે વ્રત તપ સહિત હોય છતાં પણ એને પોતાના નિજ શુદ્ધ સ્વરૂપનો અનાદર કર્યો છે. એને ચૈતન્ય મૂર્તિ, વિતરાગ મૂર્તિ, આત્માનો આશ્રય કર્યો નથી અને રાગને એ ઉપાદેય માને છે, શુભભાવને ઉપાદેય માને છે તો એ મિથ્યા દ્રષ્ટિ એ અનંત કાળ સુધી રખડશે. જેને રાગમાં હે બુદ્ધિ અને નિજ ચૈતન્ય સ્વભાવમાં ઉપાદેય બુદ્ધિ થઈ છે એવા સમ્યક દ્રષ્ટિ છે, એને અનંતાનુબંધી કસાયનો અભાવ થયો છે એટલે એને તો ભવના ભ્રમણ હવે વધુ થશે નહીં. પણ જેને રાગમાં હે બુદ્ધિ અને નિજ ચૈતન્ય સ્વભાવમાં ઉપાદેય બુદ્ધિ થઈ નથી એ મિથ્યા દ્રષ્ટિ પાપી છે અને અનંતકાળ સુધી એ ભવના ભ્રમણ કરશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ કળશ ઉપરના પ્રવચનમાંથી વધારે અંશો આપણે આવતી વખતે લઈશું.
સુખ નામ અનંત સુસંત ચરી દિન રાત રહે.